बोलो श्री स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देव की, श्री नारायण मुनि देव की। ऋषिणाम च नदीनाम च कुलानाम च महात्मनाम प्रभु नातिगंतव्य स्त्रीनाम दुश्चरितस्य च। महात्मा संत विदुर जी धृतराष्ट्र ने समझावे छे, हे राजा, ऋषि नाम च नदी नाम च, ऋषिओ अने नदीनु मूल क्यारे जड़तु नथी। ऋषिनु कूल न जोवू અને નદીનું મૂળ ના જોવું, ગઈકાલે વાત કરી હતી ને। તુલસીદાસજી ક્યાં જન્મા, કેવી રીતે જન્મા એ ગોતવું નહીં, કારણ કે ગોતવાથી આનંદ થાય કે ન થાય એનું કંઈ નક્કી નથી। પણ એનું જે જ્ઞાન છે, એની જે મહાનતા છે, એની જે સાધના છે, એનાથી તો માણસને આનંદ થશે જ। એટલે અહીંયા વિદુરજી કહે છે, સાધુ સંતો હોય, મહાપુરુષો હોય, ઋષિઓ હોય, એનું કુળ ક્યારે જોવું નહીં। એકલ શૃંગી ક્યાં જન્મા, હરણીના પેટે ભાવ થાય, પણ એની કથા વાંચીએ તો કેવો ભાવ થાય। પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ બધા સંતોનું જ્યારે જોઈએ, મૂળ સુધી જાય ને તો એમ થાય આવો આવી રીતે જન્મ। પણ કેટલી મહાનતા, નક્ષિક સાધુતાની મૂર્તિઓ બધાય। પછી કહે છે, સ્ત્રીનામ દુશ્ચરિતમ તથા, ઋષિનું કુળ કોઈ જાણી નથી શકતું, નદીનું મૂળ કોઈ જાણી નથી શકતું, અને સ્ત્રીનું ચરિત્ર કોઈ જાણી નથી શકતું। એનામાં ભગવાને એવી ચતુરાઈ આપી છે, તમને ગમે એમ કરી રમાડે પણ કોઈ દાડો ખબર પડવા દે નહીં। સહદેવ જોશી ન જાણીએ કે તો બીજાની તો શું વાત કરવી। આ વિદુરજી કાંઈ ખોટું તો નહીં કહેતા હોય, એટલે માણસોએ સાવધાન રહેવું। વિદુરજી કહે છે, હે રાજા, કયો રાજા વ્યવસ્થિત સફળતાપૂર્વક આજીવન શાસન કરી શકે છે, એનામાં કેવા ગુણ હોય તો પ્રજા રાજી થાય, એનું શાસન સુવ્યવસ્થિત ચાલે। આ માત્ર રાજા માટે નથી, આ જેની પાસે સંપત્તિ છે, જેની પાસે નાની મોટી સત્તા છે, એ બધાયની માટેની આ વાત છે। એમ કહે છે, દ્વિજાતિ પૂજાભિરતો દાતા જ્ઞાતિષુ ચાર્જવી, જે વ્યક્તિ સત્તા ઉપર છે, રાજા કે નેતા કે કોઈ પણ, એણે બૌદ્ધિકોનો આદર કરવો, બૌદ્ધિકોનું સન્માન કરવું। ગુજરાતના મુખ્યમંત્રી હોય તો ગુજરાતમાં કોણ કોણ એવા બુદ્ધિમાં શ્રેષ્ઠ છે, સમાજને જે માર્ગદર્શન આપી શકે એવા છે, એનું સન્માન કરવું, એનું અપમાન ભૂલે ચૂકે ક્યારેય ન કરવું। કારણ કે બુદ્ધિરૂપી શસ્ત્ર બહુ વિશાળ હોય છે, ગમે ત્યારે ગમે તે રીતે માણસને મારી નાખે છે અથવા તો એને પતન કરાવે છે. એટલે જે સત્તા ઉપર હોય એને બૌદ્ધિકોનું અપમાન તિરસ્કાર ક્યારેય ન કરવો, એનું સન્માન કરવું, એની પૂજા કરવી, તો રાજાનું રાજ્ય વ્યવસ્થિત સુચારુ રીતે ચાલી શકે અને ટકી શકે. બીજી વાત આવે છે કે જે ગરીબો હોય એને દાન કરવું. પણ વિદુરજી અહીંયા કયા દાનની વાત કરે છે એ આપણે સમજવાની છે. બૌદ્ધિકોનું સન્માન અને પૂજા કરવી અને ગરીબોને દાન આપવું. દાન આપવું એટલે 500 રૂપિયા આપી દેવાય એમ નથી કહેતા, અથવા તો 2-3 મહિનાનું એને સીધું ભરાવી દેવું એ દાન જ છે. વિદ્યાનું પણ દાન છે, સંપત્તિનું દાન છે, અન્નનું દાન છે, વસ્ત્રનું દાન છે, પણ એવા દાન નહીં. વિદુરજી એવું કહે છે અહીંયા કે એને તમે કદાચ 3-4-5 મહિનાના ઘઉં બાજરો દાળ ચોખા ઘી તેલ બધું ભરી દેશો, એને કરીને એના દી નહીં વળે. એ પોતે ઘઉં બાજરો તેલ ઘી ખરીદી શકે એવી એને આજીવિકા આપવી. આજીવિકા એટલે એવું એને કામ આપવું, એવો એને ધંધો આપવો, એવો એને બિઝનેસ આપવો. આપણો દેશ ખોખલો થતો જાય છે એનું કારણ શું? ગરીબોને પૈસા અપાય છે, ગરીબો સુધી પહોંચતા નથી. જેમ જેમ પૈસા અપાય છે એમ દેશનું અર્થતંત્ર નબળું પડતું જાય છે, અને ઓલા તો જ્યાં છે ત્યાં ત્યાં રહેશે, એ તો વધારે ગરીબ થવાના. એ ગરીબોને જો કામ આપવામાં આવે તો દેશની તેજુરીમાંથી જાય નહીં અને આ લોકો કંઈક રળતા થાય, સુખી થાય. હાલનો સમય એવો છે કે માણસ જો 2 હાથ અને પગ હલાવે તો સાંજે રોટલા તો શાંતિથી મેળવી જાય કે હે? કોઈને એવું નથી કે કામ ન મળે, મળી જ જાય. પણ ગરીબ લોકો મજૂર લોકોને દાન જ ખોરા બહુ હોય છે. અહીં આપણે આ મજૂર મેળો ભરાય છે, જાઓ તેમ કે લાગેલો છું એમ જ કરે. 11 વાગ્યા સુધી લાગેલો છું એમ કરે, પછી આવે 11 વાગે તો 5 વાગે ઊભો થઈને હાલતો થાય, કેમ તે કે બસ પૂરું થઈ ગયું, લાવો 250 રૂપિયા લ્યો, શું કરો? વ્યવસ્થિત ઈમાનદારીપૂર્વક કામ કરે તો બધાને ભગવાન આપી જ રહી છે. પછી વાત કરે છે, એક તો બૌદ્ધિકોનું સન્માન કરવું, બીજું ગરીબોને દાન કરવું, અને હવે બહુ અદ્ભુત આવે છે, પોતાના જ્ઞાતિના લોકો હોય એની સાથે સરળતાપૂર્વક રહેવું. આપણે સાહેબ હોય બહાર, પણ કુટુંબમાં હા ભાઈ આપણે તો બધા ભાઈ. ત્યાં જો દોડાયો થાય ને ડાપણ કરે હું તો આમ કંઈક છું તો ઓલા લોકો કાઢી નાખે, વાર જ ન લાગે. અરે તમે કલેક્ટર હો પણ ઘરવાળી આગળ કે કલેક્ટર થોડા હાલો, હે હાલે? બધાની ઉપર એનું શાસન ચાલતું હોય પણ છોકરો કે એમ કરવું પડે, તમને બધાને ખબર જ છે ને. એટલે પોતાની જ્ઞાતિ, પોતાનો જે પરિવાર, પોતાનો જે નજીકનો વ્યક્તિ, એની પાસે પોતે સાહેબપણાનો નેતાપણાનો અહંકાર જરાય ન રાખો. વિદુરજીની વાત બહુ અદ્ભુત છે. આવા જે ક્ષત્રિય હોય છે હે રાજા, એનું શાસન વ્યવસ્થિત અને બહુ લાંબુ ટકે છે, એને કોઈ ઉખાડી શકતું નથી. હે મહારાજ, આ તો થઈ રાજાઓની અને સત્તાધીશોની વાત, બાકી સામાન્યમાં સામાન્ય વ્યક્તિની વાત હવે વિદુરજી મહારાજ કરે છે કે જેને સંપત્તિ મેળવવી છે. અહીંયા તો એવું લખ્યું છે કે સુવર્ણ પુષ્પામ પૃથ્વીમ ચિન્વંતી પુરુષાસ્ત્રય. 3 પ્રકારના મનુષ્યો સુવર્ણમય પુષ્પોની જે વૃષ્ટિ થાય છે એને પ્રાપ્ત કરીએ કે છે. સુવર્ણ પુષ્પામ પૃથ્વી, જે ધરતી છે અથવા તો પુષ્કળ સંપત્તિ એને આધીન થાય છે. કોને? તો આવા પ્રકારના જે ત્રણ પ્રકારના જે માણસો છે એને. એક પહેલો ગુણ તો એ છે કે જે સુરવીર હોય. કોઈ પણ કાર્ય કરવામાં હિંમતવાળો હોય, ડરપોક ન હોય. નકર આપણે કોઈ કામ કરવું સારું આ કરશું તો આમ કેમ થાય, હલવેત નહીં જઈને. હા, એનું કામ નથી. એને પૈસા કોઈ દાડ ન મળે. કોઈ દાડ એટલે ક્યારેય બે પાંદડે ન થાય. આ તો યા હોમ કરીને જે પડે ને, કા જાય અને કા આવે. હા, એટલે વિદુરજી કહે છે કે હે રાજા, સુવર્ણ પુષ્પામ પૃથ્વી, સુવર્ણના પુષ્પવાળી પૃથ્વીના સુવર્ણ પુષ્પો વીણી લે છે. એક તો સુરવીર અને બીજો વિદ્વાન. વિદ્વાન એટલે વિદ્યાવાળો. ભણવામાં લાગી જાય તો મોટો સાહેબ થાય, ગ્રેજ્યુએટ થાય, સારા ટકા લાવીને સારી પોસ્ટ ઉપર પહોંચી જાય, તો પછી એને ચિંતા રહે ભાઈ કે 30 તારીખ આવશે ને હું કરશું. એ સરકારને ચિંતા કે ભાઈ આપણે ક્યાંથી લાવશું, પણ આના ખીજામાં તો આવે જ. બરોબર છે ને? કંપનીના શેર વધે ઘટે મેનેજરને કાંઈ વાંધો આવતો? એટલે અહીંયા કીધું, વિદ્યાવાળો જે છે, જેની પાસે અનંત પ્રકારની વિદ્યા છે, અનંત વિદ્યા, બહુલાસ્ત શાખા, વિદ્યા કાંઈ એક થોડી છે, અનંત પ્રકારની વિદ્યાઓ છે, એની શાખાઓ પણ અનેક પ્રકારની છે. અત્યારે જુઓ ને, ભાત ભાતના એન્જિનિયરો યુનિવર્સિટીમાં જાય તો આપણું માથું કામ નથી કરતું, એટલા વિષયો, એટલી પ્રકારના એન્જિનિયરો, એટલી પ્રકારની PhDઓ. ભણનારા અમુક છોકરાને ક્યારેક દિવસ ઉગી જાય છે ને ક્યારેક દિવસ આથમી જાય છે, ખબર નથી પડતી. બોલો, હા, એવી મહેનત કરે છે, ગજબની મહેનત કરે છે લોકો. કાલે મારી આગળ એક દાદા આવ્યા હતા, મને કે સ્વામી, મારા છોકરાનો છોકરો કે એટલી મહેનત કરે છે, આખી રાત વાંચે છે, આખી રાત. સાંજે બેસી જાય સવાર સુધી. અત્યારે કંઈક 10મી કંઈક પરીક્ષા કે એવું કંઈક ચાલતું છે, સવાર સુધી વાંચવાનું. સવારે એ જે પુસ્તક આખું વાંચી નાખે, એ પુસ્તકમાંથી એને ગમે તે પાનેથી ગમે તે પૂછો, ફટાકે બોલી જાય કે છે. કે જ્યારથી કે છે મેં એને ગુરુકુળમાં ભણવા મૂક્યો છે, ત્યારથી ક્યારેય બીજો નંબર નથી આવ્યો, પહેલો નંબર જ આવે છે. અમે એને કહી, સૂઈ જા, આરામ કર, તે કે ના, પછી તો આરામ કરવાનો જ છે. જોવા ભાઈ, પરાણે તમે એમ કહો વાંચ 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 તો નહીં મેળ પડે, ખોપરામાં ઉતરશે જ નહીં, કારણ કે મન એનું ત્યાં ન હોય તો શું ઉતરે. બોલો, આ તો અંદરથી જેને લાગે ને એનું કામ છે. આય સુધી ખાધું હોય પછી કહે કે ભાઈ એક લાડુ જ ખા ને, હા એક તો ખા ખાહે, અને ખવરાવા વાળા ઉપર એને દાય ચડે છે, હું મંડી પીડ્યો છે સારો થાય ને એવું. પણ જેને બે દાડાની ભૂખ લાગી હોય પછી એને કહેવું પડે, મંડી પડે. હા, પછી એમ કહેવું પડે ભાઈ રાખ, પેટમાં દુખશે. એમ ભણવા વાળાનું આવું જ છે. નાના હોય ત્યારે એનું થોડુંક ધ્યાન રાખવું, એને સમજાવવા કે ભણો તો તમારું સારું થાય, નગર જો ને અમારી જેમ થાય. હા, અમારામાં એમ જ હોય છો ભાઈ, સાધુમાં હા બહુ કે હાથ જોડીને ભાઈ ભણો તમારું સારું થાય, પણ અવળ ચંડાઈ જ હોય એને. હું આપણે વાંધો, હું 3 ટાઈમ ખાવા મળે, કપડાં પહેરવા મળે, રહેવા મળે, શું ભણીને કરવું. અમારા અમુક સાધુ જે નથી ભણતા ને, એ તો કેવું બોલે, કહેવત કેવી કરી ખબર છે, એ કે પઠતવ્યમ તથાપી મર્તવ્યમ, ન પઠતવ્યમ તથાપી મર્તવ્યમ, માથાકૂટ સિદ્ધ કર્તવ્યમ. હા, ભણી જવા ભણશું તોય મરી જવાના છે, નથી ભણવાના તોય મરી જવાના, તો હું લેવાના બધી ઉપાધિ કરવી, તો આ કાંઈ હેલું થોડું જ ભાઈ ભણવું. અઘરામાં અઘરું જો જીવનમાં કોઈ કામ હોય તો ભણવું છે, અઘરામાં અઘરું. આમાં લગભગ ઘણાને ટીંગા ટોળી કરીને સ્કૂલે મૂકવા મૂકી આવ્યા હશે, આમાં આ બેઠા અમે બધાને. તોય સાહેબને ઘણું ભણાવીને નીકળી ગયા હશે, પોતે નહીં ભણ્યા હોય. ઇંગ્લિશનું પાનું આવે છે તો આપણે આમ જોઈ રહેવું પડે છે ને, ક્યારે હું લખ્યું છે, પાનું બોલે છે પણ આપણને ખબર નથી, ખબર શું લેવા નથી ખબર. આપણે ભણવાના સમયે ભણ્યા નથી. જેની પાસે કાયદાની જ્ઞાન છે, જેની પાસે વિદ્યાનું જ્ઞાન છે, અહીંયા વિદુરજી કહે છે, હે રાજા, એ સુવર્ણ પુષ્પામ પૃથ્વીમ ચિન્વતી, એ સુવર્ણમય પૃથ્વીને પ્રાપ્ત કરે છે. સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજા હોય ને એ પોતાના જ દેશમાં પૂજાય. સમજો કે આપણા આપણા એરિયાના કોર્પોરેટર હોય તો આપણે વાહ વાહ કરીને હાર પહેરાવીને એ પૂજન કહેવાય એનું, પણ બીજા એરિયામાં જાય ત્યાં કોઈ પૂછે ભાઈ, હે કોણ પૂછે? એટલે સ્વદેશે પૂજ્ય તે રાજા, પોતાના દેશમાં રાજા પૂજાય છે, પણ વિદ્વાન તો ગમે ત્યાં જાય બધે પૂજાય. એને બાઉન્ડ્રીનું હોય ને, જ્ઞાનની પૂજા થાય છે, વ્યક્તિની પૂજા નથી થતી, સત્તાની પૂજા થાય છે, માણસની પૂજા નથી થતી, સદગુણોની પૂજા થાય છે, વ્યક્તિની પૂજા થતી જ નથી આ દુનિયામાં. આઈન્સ્ટાઈનને આખી દુનિયા યાદ કરે, શા માટે યાદ કરે છે ભાઈ? વિદ્વાન છે, જ્ઞાની છે, એટલે ગુણવાન છે. ગુણવંત શાહ છે એ અહીંયા આવે તોય ભલે, વડોદરા જાય તોય ભલે, ગાંધીનગર જાય તોય ભલે, એની પૂજા બધે થાય, કારણ કે વિદ્વાન છે, જ્ઞાની પુરુષ છે. સત્તાવાળાની જ્યાં હોય ને ત્યાં જ પૂજા થાય, બાકી જેની પાસે વિદ્યા છે, જ્ઞાન છે, એની બધે જ પૂજા થાય છે. તો અહીંયા વિદુરજી મહારાજ કહે છે, હે રાજા, એક તો સુરવીર, બીજો કૃતવિદ્ય, અને ત્રીજો વ્યક્તિ એવો છે, જાનાતિ સેવિતું, જે સેવા કરી શકે એ સંપત્તિ મેળવી શકે છે, એ સન્માન મેળવી શકે છે, એ પૂજા મેળવી, સેવા હો, પણ સેવા છે ને ભાઈ અઘરામાં અઘરી વાત છે. શાસ્ત્રોમાં લખાણું છે કે સેવા ધર્મ અતિ ગહન, યોગી નામ અપી અગમ્ય. સેવા ધર્મ છે ને બહુ ગહન છે, યોગીઓને પણ દુર્લભ છે. સેવા એટલે પરિશ્રમ, સખત પરિશ્રમ, જેની નોંધ લેવાય એવી સેવા. બે પ્રકારની સેવા હોય ને, એક ઊભા ઊભા સેવા કરતા હોય, એક આમ કરે આમ કરે આમ કરે, અને એક પોતે કરતા હોય, નોંધ લેવાય એવી સેવા. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં બેઠા પછી સભા શરૂ ન કરીને, ત્યારે બધા સંતો હરિભક્તોએ કીધું, મહારાજ સભા શરૂ કરો, ત્યારે ભગવાને શું કીધું કે હજી ઘરના ધણી આવ્યા નથી. ઉકા ખાચર સામાન્ય દરબાર હતા, પણ સ્વામિનારાયણ ભગવાને આખાય દાદા ખાચરના દરબારના ઘરના ધણી તરીકે ઉકા ખાચરને બિરદાવ્યા. શા માટે બિરદાવ્યા? સેવા કરતા હતા. નાનામાં નાની સેવા ઉકા ખાચર પોતાનું માનીને કરતા હતા, એટલે સ્વામિનારાયણ ભગવાન કહે કે હજી ઘરના ધણી આવ્યા નથી. એટલે અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે જે સેવી તું જાણાતી, સેવા કરવાની જેને જ્ઞાન છે, સેવા કરવાનો જેને મહિમા છે, એને બધું જ મળે છે. વિદ્યા મળે છે, સંપત્તિ મળે છે, સન્માન મળે છે, પૂજા મળે, બધું જ મળે છે. પણ નિષ્ઠાપૂર્વક જો સેવા કરવામાં આવે. જગતગુરુ શંકરાચાર્યની એક અદ્ભુત વાત છે. એ તો મહાન શંકરનો અવતાર હતા, તમામ વિદ્યાઓ હસ્તકૃત હતી, ઘણા શિષ્યો એને વેદ ભણાવે, વેદ કંઠસ્થ કરવાના હોય. એમાં એક ચેલો હતો, એને બુદ્ધિ ઓછી, આવડે નહીં કાંઈ, એટલે બીજા એની મશ્કરી કરે. પણ એનામાં એક ગુણ બહુ ગજબનો હતો, ગુરુની સેવા કરતા હતા. ગુરુને ક્યારે શું જોઈએ છે, એમની કેવી ઈચ્છા હોય છે, એ તમામ પેલા શિષ્યને ખ્યાલ આવી જતો હતો. એટલે સતત સેવા કરે, એના કપડાં ધોઈ લાવે, એને સવારમાં પૂજાની વસ્તુ તૈયાર કરી દે, એનું દાંતણ લઈ આવે, એને એને જમવાનું બધું વ્યવસ્થિત કરી દે. બસ સેવા જ કર્યા કરે, પુસ્તકમાં તો જેટલું ખબર પડે એટલું વાંચે, બાકી કંઈ બીજી કંઈ માથાકૂટ કરે નહીં. શંકરાચાર્ય તો ફરતા હતા, ફરતા ફરતા એમ કહેવાય છે કે હિમાલયની ગોદમાં ગયા, હિમાલયની કંદરાઓમાં પાઠ ચાલે, સવારના પોરમાં વહેલા જાગવાનું હોય, જેને વેદ ભણવા હોય ને એની વાત, 4 વાગે જાગીને તો એને કંઠસ્થ કરવા માંડવું પડે, ત્યારે આ બધો મેળ પડે, એમનામ કાંઈ મેળ ન પડે. હા, તો સભા થયેલી, બધા શિષ્યો પુસ્તકો લઈ લઈને બધું આવી ગયેલા, એટલે આજે સેવા કરતા હતા એનું નામ તોટક. બધા એને તોટકો કહીને બોલાવે. જગતગુરુ રાહ જોતા હતા કોકની, એટલે શિષ્યોએ કીધું પ્રભુ પાઠ ચાલુ કરો. શંકરાચાર્ય કંઈ ન બોલ્યા. ફરીને શિષ્યોએ કીધું પ્રભુ પાઠ ચાલુ કરો, બધા જ આવી ગયા છે. ત્યારે શંકરાચાર્ય એમ કીધું હજી એક વ્યક્તિ નથી આવ્યા. તે કહે પણ પ્રભુ એને કા કંઈ ખબર પડે છે, તમે પાઠ ચાલુ કરો ને. તે કે ના, એને જેવી ખબર પડે છે એવી તમને નથી પડતી. આ લોકોએ બહુ મશ્કરી કરી, પ્રભુ એને કંઈ બોલતા આવડતું નથી, વેદ કંઠસ્થ કર્યા નથી. આ તો સમર્થ સંત હતા. સરસ્વતીને આદેશ કર્યો, જા તોટકાના હૃદયમાં જઈને જીભ ઉપર બેસી જા, બધા જ વેદનું એને જ્ઞાન થાવ, આવો સંકલ્પ કર્યો. અને ત્યાં પેલા તોટક વસ્ત્રો ધોઈ, માથે ઉપાડી અને વેદની રૂચાઓ બોલતા બોલતા એ ત્યાં આવ્યા. બધાએ તો જોઈ રહ્યા, આ આટલું એને જ્ઞાન છે, એને સરસ્વતી, એને એને આ કાવ્ય ક્યાંથી ફૂટે છે, આ પોતે આવા શ્લોક બનાવે. બધા શિષ્યોએ વંદન કર્યા. સેવા કરવાનું જો અંગ હતું ને, તો એને જગતગુરુ શંકરાચાર્ય 4 વેદનું એમનામ જ્ઞાન આપી દીધું. અને બદ્રીનારાયણ જે એમની પીઠ હતી, એના મેઇન આચાર્ય તોટકાચાર્યને બનાવ્યા. તો અહીંયા સ્વામિનારાયણ ભગવાન પણ આ વાત ઉપર એમ કહે છે કે પરિશ્રમથી કેટલુંક મળે છે, બધું જ મળે છે. તમે મહેનત કરો, સેવા કરો ઈમાનદારીપૂર્વક, તો ભગવાનની રાજી થાય. થાય કે નહીં? બેઠા બેઠા થાય? આપણે બેઠા બેઠા કહે હે પ્રભુ મને આમ આપી દે, આમ આપી દે, એમ કંઈ થોડું મળી જાય. એટલે અહીંયા એમ કહે છે કે જે સેવા કરીએ કે છે એને પણ સંપત્તિ સન્માન અને બધું જ મળે છે. આ 3 વ્યક્તિ, એક સુરવીર, એક વિદ્યાવાન અને એક સેવાભાવી વ્યક્તિ, એને આ વસ્તુની પ્રાપ્તિ થાય છે. વિદુરજી મહારાજ કહે છે હે રાજા, બુદ્ધિ શ્રેષ્ઠાની કરમાણી બાહુ મધ્યાની ભારત જાની જગન્ના જાની જગા જગન્યાની ભાર પ્રત્યવરાણી ચ. હે મહારાજ ધૃતરાષ્ટ્ર, બુદ્ધિથી કરેલું કામ અતિશ્રેષ્ઠ છે, હાથથી કરેલું કામ મધ્યમ છે, અને કપટ વડે કરેલું કામ અધમ કરતાં પણ અધમ છે. અને સંકટથી કાર્ય જે થાય છે એ તો એના કરતાં પણ અધમ છે. બધી રીતે કામ થતા હોય, ઓફિસમાં બેઠા બેઠા એક માણસ 5000 વ્યક્તિની પાસે કામ કરાવે એ બુદ્ધિથી થાય છે. અહીંયા વિદુરજી મહારાજ કહે બુદ્ધિથી કરેલું કામ શ્રેષ્ઠ છે. આજના ઓલા બધા ભણાવવા માટે આવે છે ને મોટા મોટા સાહેબો, તમને બધાને એમ જ કહે છે તમારા બે હાથ કામ કરશે તો તમે કેટલું કમાવો, કાંઈ નહીં કમાવો. પણ તમે 100 માણા રાખો તો એ કારે 200 હાથ કામ કરશે તો એ રળીને તમને બહુ આપશે. એ બુદ્ધિ જે ચલાવે છે. વિદુરજી મહારાજ કહે છે બુદ્ધિથી કરેલું કામ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ કર્મ સો બુદ્ધિ કૃત, ભુજ કૃત મધ્ય ઉચાર, ગોપ કર્મ જો કપટ કૃત, નીચ અતિકૃત ભાર. હાથ ચલાવતાની સાથે જો એની અંદર બુદ્ધિ ભેળવવામાં આવે તો માણસનું કામ પરફેક્ટ થાય અને એમાંથી કંઈક આપણને મળે. બાકી એકલી એકલા હાથ હલાવે કંઈ કામ થતા નથી. અંદર જો અક્કલ ભેળવવામાં આવે તો માણસ બે પાંદડે થાય. અહીંયા વિદુરજી મહારાજ કહે છે ધર્મના કાર્યની અંદર પણ, સ્વામિનારાયણ ભગવાને પણ કીધું ધર્મના કામમાં વિચાર ન કરવો અને વ્યવહારના કામમાં વિચાર કરો. વિચાર એટલે બુદ્ધિ લગાડવી. વ્યવહારના કામમાં જો તમે બુદ્ધિ ન લગાડો તો તમે ચાલો જ નહીં. બુદ્ધિ લગાડ્યા વિના માણસ હાલતો જ નથી. એટલે વ્યવહારના કાર્યમાં બુદ્ધિ લગાડવી અને ધર્મના કાર્યમાં શ્રદ્ધા લગાડવી. શ્રદ્ધા મોળી ન પડવા દેવી. હા, ભગવાનનું કામ હોય તો જેમ તમે લાંબો વિચાર કરો તો શ્રદ્ધા મોળી પડી જાય ને. આજે સંકલ્પ થયો એટલે તરત જ પુણ્ય મહાદાન, હે, તરત જ કરું. પછી એક દિવસ જાય ને એટલે શ્રદ્ધાને થોડોક ધક્કો લાગે કે હવે એટલે ભાઈ ઘણું કર્યું છે, હવે આ વર્ષે જ આવા દો ને. સંકલ્પ હોય ને એમાં છે ને ધીરે ધીરે બુદ્ધિ ભળતી જાય. થાય કેવું ખબર છે? એક ગ્રહસ્થન ત્યાં મહેમાન આવ્યા, બધું બનાવેલું હશે, દાળ ભાત શાક રોટલી ભજી આ તે. એટલે મહેમાન આવ્યા એટલે એના ઘરવાળાએ કીધું કે બનાવ્યું છે બે મહેમાનનું, આવી ગયા 4, બીજું બધું તો ફટાકે થઈ જાહે, ભાત થઈ જાહે, મારું દાળનું શું કરશું, એ છડે લઈને બનાવવાની માથાકું. તેના ઘરવાળા કે એટલે પુરુષ કે એક કામ કરીને લોટો ભરીને પાણી નાખી દે ને, કે દાળમાં પાણી ભરે. હા, અમારે સંતો શું કે, એટલે ભાઈ વર્તમાન ધરાવ્યા કે નહીં દાળમાં, સાધુની ભાષા અલગ હોય. હા, એટલે ભાઈ લોટો ભરીને પાણી નાખી દે. પાછા બે મહેમાન, 3 મહેમાન આવી ગયા, હવે શું કરું, તો દાળમાં હાલે નાખી દે, પણ જેમ પાણી પડે એમ બીજું પડવું પડે. પણ પાણી જેમ પડે એમ દાળ મોળી થતી જાય. એમ જેમ ધર્મના કાર્યમાં દિવસો જાય અને બુદ્ધિ ભળતી જાય એમ શ્રદ્ધા ઓછી થતી જાય. એટલે ધર્મના કાર્યમાં બુદ્ધિનું કામ છે નહીં, વ્યવહારના કાર્યમાં જ બુદ્ધિ ભળવી પડે. અહીંયા વિદુરજી કહે છે હે રાજા, બુદ્ધિથી કરેલું કાર્ય શ્રેષ્ઠ છે, હાથથી કરેલું કાર્ય મધ્યમ છે, અને કપટ વડે કરેલું જે કામ, કપટથી તમે સાધ્ય કર્યું છે, તમને મળે એમ નથી પણ કપટ કરીને તમે મેળવ્યું છે, એ કામ અધમ છે. તમારા દીકરા દુર્યોધને જે રાજ્ય મેળવવું છે એ તો કપટથી જ મેળવવું છે ને, પાસાની રમત રમીને મેળવવું છે. શું એમાં કાંઈ બુદ્ધિ લગાડી છે? શું એમાં કાંઈ એની સુરવીરતા દેખાય છે? શું એમાં કાંઈ એની મહેનત છે? શસ્ત્ર લઈને લડવા ગયો છે? કોઈની સાથે એને યુદ્ધ કર્યું છે? ના, કપટ કર્યું છે. એટલા માટે હે રાજા, આ બધું જે અધમમાં અધમ જે છે એવી રીતે તમારા છોકરાએ આ બધું મેળવ્યું છે, એટલે તમે ક્યારેય સુખી નહીં થાવ. મારી તમને વિનંતી છે, દુર્યોધને થ શકુનવ મૂઢે દુશાસને તથા. આ માણસ કેટલો મરદ છે જો, વિદુરજી મહારાજ કેટલા મરદ છે. રાજા છે ધૃતરાષ્ટ્ર, એના જ મોઢે એના જ છોકરાને દુષ્ટ કહેવો કે જેવી તેવી વાત છે ભાઈ? હે, તમારો કારીગર તમારા મોઢે તમારા છોકરાનું કે હારો દારૂડિયો છે ને આવો છે શેઠ, એને છોડી દો, નકર હેરાન હેરાન થઈ જાઓ, તો તમે કોને છોડી દો? હે, છોકરાને છોડી દો, તેમ કે એવા ડાયા થોડા છો. હે, ઓલાને કાઢી મૂકો, હાલ નીકળ, તારું કામ નથી, એ તો મારો છે, પણ તારો જ તને. હા, આ કોને જાપ કરી નાખ્યા લઈ? વિદુરજી મહારાજ કે દુર્યોધને થ શકુનવ, હે મહારાજ, દુર્યોધન શકુની મૂર્ખ દુશાસન તથા કર્ણને રાજ્યભાર સોંપીને તમે કેવી રીતે ઐશ્વર્યની ઈચ્છા રાખો છો? એ તો મૂર્ખાઉ છે જ, પણ વધારે તો તમે છો. આ તો હાવ દુષ્ટ છે, દુર્યોધન તો હાવ દુષ્ટ છે, દુશાસનમાં તો અક્કલનો છાંટોય નથી, મૂર્ખ જ છે, બુદ્ધિ જ નથી. એક ભાઈ પોતાના નાના એવડા છોકરા, નાનો એટલે 5-7 વર્ષનો છોકરો, કોઈ સારામાં સારું ગુરુકુલ સંકુલ હશે ત્યાં બહુ એનું સારું નામ હશે, ત્યાં મૂકવા ગયા અને એમ કીધું કે જો સાહેબ, પ્રોફેસર સાહેબને મળ્યા કાર્યકર્તાઓને, જો સાહેબ આ છોકરો છે ને બહુ ડાયો છે, આમાં 98 સદગુણ છે. કેટલા? સમજવા જેવી વાત છે, 98 સદગુણ છે, 2 જ દુર્ગુણ છે. એ 2 દુર્ગુણ તમે ગોતી પાડજો. 98 સદગુણ! ઓલા સાહેબને તો એમ થઈ ગયું, એટલે કામ થઈ ગયું, આવો હારો છોકરો, 98 સદગુણ, 2 જ ખાલી દુર્ગુણ. 5-6 દિવસ થયા તરત ફોન આવ્યો કે આ તમારા છોકરાને અહીંથી લઈ જાઓ, એના 2 દુર્ગુણ જડી ગયા છે અમને હવે. કે આવ્યા બધા, એની માન, એના બાપા, એની બેન, ઓળખતા હતા, એનું જ હતું ફરજન, એટલે આવ્યા. સાહેબ તમને મળી ગયા? હા મળી ગયા. કે અમને આટલા વર્ષથી ન મળે, 8-10 વર્ષથી એમ ભેગા રહી છે, આ અમને અમને મળી ગયા. કે શું છે? એ કે 2 જ દુર્ગુણ છે, તમારી વાત હાવ સાચી. કયા દુર્ગુણ? એક તો આની અંદર અક્કલનો છાંટોય નથી, બુદ્ધિ જરાય નથી, એક તો આના, આ એક દુર્ગુણ છે. બીજો તો કે પોતાની બુદ્ધિ છે નહીં, અને બીજા કેમ કે એમ આ કરતો નથી, આ 2 જ દુર્ગુણ છે. હવે તમે બધા વિચારો કે આવો માણા કોઈ દાડો કોઈ રીતે સુખી થાય? વિદુરજી એમ કહે છે કે મહારાજ અહીંયા સીધું લખ્યું, દુશાસન મૂર્ખ, મૂઢ, હાવ મૂર્ખ છે, કોઈ કે એમ કરતો જ નથી, આ દુર્યોધન કે એમ જ કર્યા કરે છે, અને આ શકુનિ એ તો મહાકપટી છે, ગાંધર ત્યાં આવ્યો, એ તમારે હું બલિવાર કરી દેવાનો છે. મહારાજ તમારે સુખી થવું હોય, તમારે કાયમ આ સીટ ઉપર બેસી રહેવું હોય, તો તમે આ લોકોને છોડી દો. બહુ બહુ બધું કીધું. આ ધર્મરાજ યુધિષ્ઠિર છે, ઐશ્વર્યવાળા છે, ગુણોથી સંપન્ન છે, અને તમારા પ્રત્યે પિતૃત્વ પિતૃવત દ્વૈ વર્તંતે તેષુ વર્તસ્વ પુત્રવત, એ તમને પિતાની જેમ માને છે, તો તમે એને પુત્રોની જેમ પાળો. આ અધ્યાય પૂરો થાય ને એટલે વિદુરજી છેલ્લે 2-3 શ્લોકમાં આવી વાત કરે કે અત્યાર સુધી મેં તમને જે દવા આપી એની કાંઈ અસર થઈ કે નહીં, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, બ્રહ્માનંદ કહે વિદુરને બહુત કયા સમજાય, સ્વાન પૂછકી વક્રતા મિટત ન કોટી ઉપાય. સમજાણ આ બ્રહ્માનંદ સ્વામીની ભાષા. વિદુરજીએ આ એટલા અધ્યાય સુધી વાત કરી, બહુ કરી, બહુ વાત કરી, પણ બ્રહ્માનંદ સ્વામી કે કૂતરાની પૂંછડી જે વાંકી હોય એ ક્યારે સીધી થાય? થાય ભાઈ? હે, એ ઘડીક સીધી થાય પછી એની એ, એટલે કૂતરાની પૂંછડી વાંકીને વાંકી કાંઈ સીધી પીધી થઈ નહીં. અધ્યાય પૂરો થયો, વિદુરજીને ધૃતરાષ્ટ્ર કહે છે કે મને તું આગળ કે. આગળ વિદુરજી આગળ વાત શરૂ કરે છે, હે રાજા, કોઈ ગાળ દે તો પણ સામી ગાળ ન દે. રાજાઓની જ વાત છે, ક્ષમાશીલ માણસ જ પુણ્યને પ્રાપ્ત કરે છે. કોઈ ગાળ દે એને પણ જે સહન કરે છે તેને પુણ્ય પ્રાપ્ત થાય છે. ગાળ દેનારાને જ લાગે છે, ગાળ સાંભળનારાને લાગતી નથી. એટલા માટે પછી અહીંયા વિદુરજી મહારાજ સંઘની વાત કરે છે કે જેવો સંઘ કરે ને